તારીખ 7/3/1990 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358
ગુરુદેવ શ્રીએ આ ઘટના ઉપર વચન કર્યું છે ત્યારે વિસ્તારથી આ વિશે સમજાયો છે ત્યારે એક વિશેષ વાત પણ સાથે સાથે કરી છે પ્રવચન રચના કે આવી આત્માની વાત અધ્યાત્મની વાત અતિ રૂચિ છે અને અતિ પ્રીતિથી સાંભળવા યોગ્ય છે. ભગવાન પદ્મનંદી આચાર્યનો એક શ્લોક છે, એનો ત્યાં અવતરણ કરે છે કે તત્પ્રતિ પ્રીતિ જીતે ન વાર્તા વિશતા નિશ્ચિતમ સંભવે સજ્યો ભાવિ નિર્માણ. અધ્યાત્મની વાર્તા જે પરમ પ્રીતિથી પરમ રુચિથી ઉત્કૃષ્ટ રુચિથી સાંભળે ભલે કદાચ સમજણ ઓછી વધતી હોય, પરિણામ અત્યારે ઓછી વધતું હોય, તો પણ આ એક રુચિ એવી પર્યાય છે કે બહુ જઘન્ય અવસ્થામાં રહેલા મનુષ્યને પણ બહુ મોટો ફાયદો, નિર્વાણ પદ સુધીના ફાયદો એને બતાવી છે આચાર્ય ભગવાન કે નિશ્ચિત નિર્વાણને પામશે, ચોક્કસ નિર્વાણને પામશે જો સાંભળતી વખતે આ વાર્તા સાંભળતી વખતે આત્મરુચિ હશે તો. એ રુચિને બીજી ભાષામાં પાત્રતા પણ કહે છે અને જ્યાં પાત્રતા છે ત્યાં વસ્તુની પ્રાપ્તિ છે, જ્ઞાનનો અભાવ છે ત્યાં વસ્તુની પ્રાપ્તિ છે એમ વિચારવા યોગ્ય નથી, પણ જ્યાં પાત્રતા છે ત્યાં વસ્તુની પ્રાપ્તિ છે. એટલી પૂર્વ શરત સાથે સ્વાધ્યાય કરવા યોગ્ય છે, એટલે કે પાત્રતામાં આવીને પરમ રુચિમાં આવીને આવા આધ્યાત્મિક વિષયનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. સમય શાસ્ત્ર એક રત્ન છે, શાસ્ત્રોમાં પણ એક રત્ન સમાન શાસ્ત્ર છે, અદ્વિતીય શાસ્ત્ર જેને કહીએ એવું શાસ્ત્ર છે અને એમાં ખાસ કરીને જેને વિદ્યાત્મને અજ્ઞાન ટાળવું છે એવા ખાસ મુદ્દા ઉપરનું આ શાસ્ત્ર છે. એટલે મનુષ્યને અત્યંત ઉપકારી છે. ચાલતા વિષયમાં ગાથાર્થ છે, મતિજ્ઞાન સુખજ્ઞાન અભિજ્ઞાન મન પરિજ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે, કારણ કે જ્ઞાનના સર્વ જો જ્ઞાન જ છે. પાંચ પ્રકારના વેદવાળે જ્ઞાનની પર્યાય નિમિત્ત અપેક્ષાએ પાંચ વેદવાળે છે. મતિ જ્ઞાનાવરણનો ક્ષોભ જ્ઞાનાવરણનો ક્ષોભ એક કાચે કર્મના ક્ષોભના સંબંધે એના ભેદ સમજવામાં આવે છે, વિચારવામાં આવે છે, સ્વથનચિત એવા ભેદ છે એમ પણ જાણવા જોઈએ છે. છતાં પણ એ જાણવાનો વિષય છે, ભેદ છે એ જાણવાનો વિષય છે, આદરવાનો વિષય નથી. અને ભેદ છે તે જાણીને તેનો સદુપયોગ કરવો હોય તો ભેદ ઉપરથી પ્રતિપક્ષ જે અભેદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરવા યોગ્ય છે અને તે ઉપાસના છે, તે આદરવા યોગ્ય છે. આવું ભેદનું સ્થાન છે. શાસ્ત્રના અનેક ભેદે વચનો આવે છે, ઘણા ભેદથી વસ્તુને સમજાવવામાં આવે છે. એનું પ્રયોજન શું? એનું એ પ્રયોજન છે કે ભેદથી માત્ર ભેદ સમજાવવો નથી, પણ ભેદથી અભેદ સમજાવવો છે. આખી વસ્તુ અભેદપણે સમજાવવી છે. એવો ભેદને જાણવાનો સદુપયોગ છે. એ રીતે જે ભેદને જાણીને અભેદ વસ્તુનું આરાધન કરતા નથી તેને ભેદમાં રોકાવાનું થાય છે, ભેદમાં અટકવાનું થાય છે અને તે નુકસાનનું કારણ થાય છે. એટલે અને વસ્તુને ભેદથી કયા સિવાય અભેદ સમજાવવું પણ શક્ય નથી, અશક્ય છે. જ્ઞાન કે આત્મા એટલું તો કહેવું જ પડે, બીજો ઉપાય નથી. ગમે તેટલો કોઈ બુદ્ધિમાન હોય તો અભેદ આત્માને એવું વસ્તુ નથી. પણ એ ભેદ અહીંયા કહે છે કે એવા ભેદ તે એક જ પદને એટલે એક અભેદ જ્ઞાન પદને પદ સ્વરૂપે છે, તે એક જ પદ સ્વરૂપે છે એમ કહેવું છે. પાંચ કયા છતાં પાંચ નથી, એક છે એમ કહેવું છે. ભેદથી તો પાંચ બરાબર સમજાય છે. વિચારવામાં આવે તો પણ સરવાળે એક જ્ઞાન ના એક ભેદો છે એમ અભેદ જ્ઞાન ને લક્ષમાં લેવા માટે ભેદો કરવામાં આવે છે. તે આ પરમાર્થ છે. એક જ પદ છે તે પરમાર્થ છે, તે પરમ પ્રયોજન રૂપ છે. અર્થ નામ પ્રયોજન, પરમ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન. તે આ એક પદ છે તે ઉત્કૃષ્ટ પ્રયોજન છે. પાંચ પદ છે એનું પ્રયોજન નથી, એક પદનું પ્રયોજન છે. શુદ્ધના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. અનુભવીને વેદનો મુખ્યપણે અનુભવ નહીં કરતા, વેદને ગૌણ રાખીને અભેદનો અનુભવ કરતા, અભેદની પ્રાપ્તિ થઈ કે જેને પામતા આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. જો જ્ઞાન સામાન્યનો અનુભવ કરવામાં આવે તો નિર્જળ અધિકાર ચાલતો હોવા છતાં અને મોક્ષ અધિકાર નહીં ચાલતો હોવા છતાં મોક્ષની વાત કરે છે. કેટલો ફાયદો થશે એમ સિદ્ધ બતાવો. પણ મોક્ષની પ્રાપ્તિ થશે, નિર્વાણની પ્રાપ્તિ થશે એમ કહેતા નિર્દ્રા તો એના પેટામાં આવી જાય છે કહેવાની જરૂર નથી રહેતી. ગાથાના શબ્દો ભાગવત છે એના ઉપર ટીકા છે અમૃતચંદ્ર આચાર્યજી. આત્મા ખરેખર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, આત્મા એટલે મૂળ સ્વરૂપ, આત્માનું જે પ્રકારનું સફળ સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે, તે ખરેખર પરમ પદાર્થ છે, તે ઉત્કૃષ્ટ પદાર્થ છે. એની કુટીમાં, એની બરાબરીમાં અને એની ઉપમામાં ઉપમા આપી શકાય એવો પણ જગતમાં કોઈ બીજો પદાર્થ નથી. એવો આ આત્મા ખરેખર પરમ પદાર્થ છે એમ કહીને એમ કહેવાય કે આત્મા એટલે કોઈ સાધારણ ભાવથી આત્મા શબ્દથી એના એ પદાર્થને લક્ષમાં લેવો નહીં, પણ પરમ પદાર્થ છે એટલે પરમ મહિમાનંત છે, અનંત મહિમાનંત છે એમ સીધું જ્ઞાનમાં આવવું જોઈએ. જેમ હીરો એમ કહેતા કાંકરો નહીં, એની કિંમત સાથે સમજાય છે. સોનું એમ કહેતા લોઢું નહીં, એની કિંમત સાથે સમજાય છે. એમ આત્મા એમ કહેતા એક પરમ પદાર્થ છે એમ સિદ્ધું સાથે સાથે લક્ષમાં આવવું જોઈએ, એટલે મૂલ્યાંકન થવું જોઈએ. શબ્દથી એનું જે વાચ્ય છે, વાચક શબ્દથી જે વાચ્ય છે, એ વાચ્યનું જો મૂલ્યાંકન થાય તો જ એનો રસ આવે. જો શબ્દના અર્થ દ્વારા વાચ્ય પ્રભાવી નહીં તો વાચ્ય સંબંધિત રસ ઉત્પન્ન થાય, અને વાચ્ય સંબંધિત રસ ઉત્પન્ન થાય તો બીજો કઈક રસ છે એમાં કારણ છે એમ સમજવું પડે છે. જેમ કે આત્મરસ છે, અહીંયા આત્મા કહેતા આત્મરસ ઉત્પન્ન થવો પડે છે. ગુરુદેવશ્રીને પ્રત્યક્ષ જેને સાંભળ્યા એને તો આ વાતથી ખ્યાલ આવી જશે કે ગુરુદેવશ્રી જ્યારે પણ પ્રવચન શરૂ કરતા ત્યારે આ શબ્દથી કરતા કે આ આત્મા એમ કહીને શરૂ કરતા. બહુ ભાગ હવે કેટલો શબ્દ લઈએ કે આ આત્મા એમ કહેતા જાણે જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષ આત્મા સામે હોય, પોતાનો જ્ઞાનને સામે સન્મુખ થઈને જાણે કહેતા હોય કે આ આત્મા એમ કહેતા એનો મહિમા આવે. તો જો વક્તાને એક પ્રકાર હોય તો શ્રોતાને શ્રોતાને પણ એ જ પ્રકાર એની સાથે સુસંગત છે. જો શ્રોતાને એ પ્રકાર ન ઉજે પરિણામમાં તો એને વક્તાના ભાવ સાથે સુસંગતતા રહેતી નથી, પછી ઉપરથી જાય છે ગુરુદેવ તો આત્મા આત્મા કરે છે એવું નથી. અહીંયા એ વાતને સ્પષ્ટ લીધી છે આચાર્ય મહારાજે કે આત્મા ખરેખર પરમ પદાર્થ છે, પરમાર્થ છે આત્મા, અને તે આત્મા જ્ઞાન છે. એ આત્મા પરમ પદાર્થ છે એમ સીધો ન સમજાય તો એ આત્મા જ્ઞાન છે એમ કહેતા પરમ પદાર્થ સમજાવો જોઈએ. આત્મરસ કહો જ્ઞાન રસ કહો એ સ્વાધ્યાયના નિમિત્તે ઉપજતો આત્માનો પરિણામ છે, અને તો એ સ્વાધ્યાય યથાર્થ છે. જો એ પ્રકારે જ્ઞાન રસ અને આત્મરસ નો આવિર્ભાવ ન થાય તો સ્વાધ્યાય ખાલી એક એક કલાકનો ખેલ થઈ જશે, બીજું કઈ નહીં થાય. મનમાં શોધે છે ત્યાં ત્યાં એક વખત આવો એનો શું થઈ ગયો તો એક કલાક એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં તો વક્તા અને શ્રોતાને આત્મરસ્ત ઉપજવાનું નિમિત્ત છે એ પ્રમાણે નૈમિત પરિણામ આવવું જોઈએ. શું કહ્યું કે આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે, પરમાર્થ છે તે જ્ઞાન છે. અનંત ગુણોમાં એ જ્ઞાનનું નામ આચાર્ય મહારાજ એટલા માટે લે છે કે એની પાછળ પણ પ્રયોજનભૂત હેતુ રહેલો છે. પાછળ પરિશિષ્ટમાં આત્માની 47 શક્તિઓનું વર્ણન કરીને પણ એમ કહ્યું કે ભલે આત્મામાં આ કહી તેવી 47 ની પણ અનંત શક્તિઓથી ભરેલો આત્મા છે, સારી રીતે ભરેલો છે, કોઈ શક્તિનું સામર્થ્ય પૂર્ણ અધૂરું નથી, ભરપૂર સામર્થ્યથી બધી શક્તિઓ રહેલી છે અને બધી શક્તિઓથી આત્મદ્રવ્ય પણ ભરપૂર છે, તો પણ જ્ઞાન માત્ર તો પણ મને એમ કહેવાનું મન થાય છે, મને એમ કહેવું જરૂરી લાગે છે એમ આચાર્ય મહારાજ કેમ છે કે આત્મા જ્ઞાન માત્ર ને છોડતો નથી. જ્ઞાન માત્ર મયતામ ન જહા ભાવ એવા શબ્દો કહ્યા છે. પણ તેમને 265 ઇત્યાદિ અનેક નિજ શક્તિ નિર્ભર હતી જ્ઞાન માત્ર મયતામિ ભાવ તે આત્મા જ્ઞાન માત્ર મયપણાને છોડતો નથી, જોકે કોઈ શક્તિને છોડતો નથી. પણ આચાર્ય મહારાજ જ્ઞાનનું નામ લે છે એની પાછળ છોડે કે એ એક એવી શક્તિ છે કે જે સાધની સિદ્ધિ માટે એક ઉત્કૃષ્ટ સાધન છે અથવા એક માત્ર સાધન છે. તેથી જ્ઞાનનું નામ લે છે એવું કહેવા પાછળનું કંઈક પ્રયોજન છે. એટલે તે આત્મા જ્ઞાન છે. વળી આત્મા એક જ પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા પોતે એક અભેદ એક પદાર્થ હોવાથી, અખંડ એક પદાર્થ હોવાથી જ્ઞાન પણ એક જ પદ છે. જ્ઞાનના અનેક ભેદને કહીને અહીંયા એ ભેદ કહેવાનો હેતુ અભેદ છે એમ સિદ્ધ જઈએ છે. ભેદનું વર્ણન પણ કરતા નથી. ટીકાકાર આચાર્ય મારા તો આત્મા એક છે, જ્ઞાન પણ એક જ છે, આ મુદ્દાની વાત તમારે કરવી છે. અને જે આ જ્ઞાન પણ એક જ પદ છે, જે આ જ્ઞાન નામનો જે એક પદ છે જેનું નામ જ્ઞાન પદ આવ્યું, જે આત્માનું નામ જ્ઞાન પદ એમ કહ્યું, તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એક પુરુષે એને આત્મા કહ્યો, બીજી કોઈ છે એને આત્મ પ્રાપ્તિ નો ઉપાય કર્યો. જ્ઞાન સામાન્ય તે આત્મા અને જ્ઞાન સામાન્ય તે આત્મ પ્રાપ્તિ નો ઉપાય ઉપાય તો કર્યા છે અને આત્મા ગયો છે. પણ અહીંયા તો પ્રજ્ઞાનું યોગ સમજી લીધો છે એટલે એના વિચારમાં જવાનું નથી, કેમ કે એ પણ એક ભંગભેદ છે. પ્રેત અને પર્યાય પણ એક ભંગભેદ છે. અહીંયા તો ભેદનો વિચાર કરવો નથી, ભેદને લક્ષમાં લેવો નથી. એટલે જ્ઞાન સામાન્ય તે આત્મા અને જ્ઞાન સામાન્ય તે મોક્ષનો ઉપાય ઉપાય સંબંધની વાત કરવી છે. કાર્યની પદ્ધતિ સંબંધે વાત કરવી છે, કઈ રીતે કાર્ય થાય છે એ મુખ્ય વાત છે. એટલે એમ કહ્યું કે જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એટલે કે જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ છે, જ્ઞાનથી નિર્જરા થાય છે. જ્ઞાનની મુખ્યતા પર વતિસુદ્ધ જ્ઞાન સર્વસમસ્ત જીવોને વર્તે છે. એ વતિસુદ્ધમાં ભેદ ન કરીને સિદ્ધો જ્ઞાન સામાન્ય ઉપર આવી જા, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર. જ્ઞાન સામાન્ય એ જ આત્મા અને એ જ મોક્ષનો ઉપાય છે, બીજું કોઈ વચ્ચે લાવવાની જરૂર નથી. બીજી રીતે કહીએ તો વિષય જરા પણ વિસ્તાર વાળો નથી, જરા પણ લાંબી ચોડી એમાં વાત નથી. વિષય એકદમ સંક્ષિપ્ત વાળો છે એટલે સરળ અને સુગમ છે. પોતે જ જ્ઞાન, પોતે જ આત્મા અને પોતે જ પોતાનો સાધન વચ્ચે કોઈ પરાધીનતા નહીં કે વચ્ચે બીજી એવી કોઈ વાત નહીં કે સમજાય કે ન સમજાય. સમજનાર પોતે જ્ઞાન, સમજાનાર પોતે પણ પોતાનું જ્ઞાન, બીજું કોઈ. આમ એ કેટલું બધું સુગમ અને સરળ છે. જે કાંઈ વિસ્તાર છે એ આ બધું એક આટલું કહેવા માટે છે. જેટલો કોઈ વિસ્તાર છે એ આટલું કહેવા માટે છે કે તો જ આત્મા, તો જ જ્ઞાન અને તો જ પોતે જ્ઞાનનો અનુભવ કરનાર પણ તું, પોતે અનુભવનાર પણ તું, પોતે ખુલાસો કરે છે. અહીં મતિ જ્ઞાન આદિ જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી. તર્ક કરે કે એક બાજુ પાંચ ભેદ સ્થાપ્યા આપણે, સૂત્રકાર આચાર્ય પણ પાંચ ભેદના નામ લીધા મતે સ્વરૂપની મના પડે છે. તો પાંચ ભેદ કયા અને થાપીને એને ઉઠાવો છો, કહીને ઉડાડો છો, તો કે કયા એનું કારણ એ છે કે શું ભેદમાં ઉભો છો એટલે તને ભેદ સમજાવીએ છીએ, પણ તારા પ્રયોજનને તો સમજતો નથી. એટલે તને કહેવાની જરૂર છે કે આ બધા ભેદો જ્ઞાનના જેટલા કોઈ ભૌતિક જ્ઞાનાદિ ભેદો છે તે આ એક અભેદ જ્ઞાન પદને ભેદતા નથી, પરંતુ ઉલટાના તેઓ પણ આ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે, સમર્થન આપે છે. ભેદો અભેદના સમર્થન માટે છે, અભેદમાં ભેદ પાડવા માટે ભેદો નથી. સંગઠનમાં તાકાત છે અને સમજાવવું પડે એવું નથી. સંગઠનમાં તાકાત છે એ વાત આને સમજાવવું પડવું નથી. લેબર યુનિયન થી ખ્યાલ આવી જાય છે કે જેની પાસે સવાર સ્થાનનું નથી એ પણ સંગઠિત થાય તો કરોડપતિ અબજપતિને અંભાવે છે. તો અહીંયા એમ કહે છે કે અમે ઘણા છીએ, ભેદો અમે ઘણા ભેદો છીએ એમાં તાકાત નથી. શક્તિ તો એ બધા ભેદો એક અભેદને અભિનંદે છે, એક અભેદનું સમર્થન કરે છે ત્યારે શક્તિ ઉભી થાય છે. ત્યાં સુધી શક્તિ ઉભી થતી નથી. ભેદમાં રહે ત્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગની ઉત્પત્તિ થાય છે અને તે આત્માની શક્તિને ક્ષીણ કરે છે, આત્માની શક્તિને તોડનારો છે રાગ. અને એ ભેદોને સંકેલીને, વેદોને જાણીને એક અભેદ સ્વભાવ ઉપર, જ્ઞાન સામાન્ય ઉપર આવતા ને વેદોથી અભેદનું સમર્થન કરતા શક્તિ ઉત્પન્ન થાય છે, શુદ્ધિ ઉત્પન્ન થાય છે અને નિર્વાણ પર સુધી પહોંચાય છે. એટલે વેદો એ અભેદને ભેદવા માટે નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે. એ વાત સમયસારની પુસ્તિકામાં પણ કરી કે જ્ઞાન એવા ભેદથી સમજાવીએ છીએ તો પણ અભેદને સમજાવવા માટે ભેદો છે, ભેદને સમજાવવા માટે ભેદો નથી. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે, એના ઉપર દ્રષ્ટાંત દે છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળામાં વિઘટન અનુસાર પ્રગટ પણ પામે છે, વાદળા પૃથ્વી અને સૂર્યની વચ્ચે પડદા જેવા છે, પટલ એટલે પડદો, એક દળ છે વાદળાનું, જેની પેલી પાર સૂર્ય છે, આ બાજુ પૃથ્વી છે. તો પૃથ્વી ઉપર એનો પ્રકાશ વાદળાના વિઘટન અનુસાર હોય છે, નિખાયેલા વાદળા વધારે નિખાયેલા હોય તો પ્રકાશ ઘણો આવે, પર્વતાનો હોય તો પૂરો પ્રકાશ આવે અને જેટલું વાદળ આડું આવે એટલો પ્રકાશ ઓછો આવે. તો વિઘટન અનુસાર છે, સૂર્યમાં કાંઈ ઓછા આવતા પણ નથી થયું, સૂર્ય તો જેવો જેવડો છે તેવડો વાદળાની પેલે પાક એવડો જ છે, આ બાજુ પ્રકાશમાં ફેરફાર થાય છે, એનું કારણ વચ્ચે એટલે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય એ આ બાજુ પૃથ્વી ઉપરના માણસો માટે ઢંકાયેલો છે. વાદળા ઉપર કોઈ જાય, આપણે એમાં વાદળા ઉપર જાય છે તો નીચે ચોમાસાની અંદર એકદમ દિવસ અંધારા જેવો હોય, કાર વાદળા હોય, સૂર્યના પ્રકાશની પ્રકાશમાં તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, સૂર્યને એ કઈ કરતા નથી, સૂર્ય તો અખંડ જેવડો છે તેવડો પોતાના સ્વરૂપમાં છે. અહીંયા પ્રકાશ ઓછો થતો આવ્યો વાદળાના કારણથી એમ થયું, એ સૂર્ય સુધી એની પહોંચ નથી, એની પહોંચ કોઈ સૂર્ય સુધી નથી, એનો જે અસર છે એ નીચેના ભાગમાં છે. તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન એટલે ક્ષોક્ષણ અનુસાર પ્રગટ પણ પામે છે, અહીંયા અવસ્થામાં ઓછું હોતું જ્ઞાન છે, તે અવસ્થા બાજુનો વિષય છે. અવસ્થાથી પાર લઈને જો આત્માને જોવામાં આવે તો આત્મા અખંડ પરિપૂર્ણ જ્ઞાનની જ્ઞાનના સામર્થ્યથી, જ્ઞાનની શક્તિ કેવળ જ્ઞાન સ્વભાવથી સંયુક્ત છે, કેવળ જ્ઞાન સ્વભાવ મળે છે આત્મા, એમને ત્યાં અનુભવ થઈ શકે છે. વિઘટન ક્ષોક્ષણ અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીન અધિકતારૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. અહીંયા જે ઓછું હોતું જ્ઞાન છે અધિકરૂપ, તે કઈ કેવળ ના સ્વભાવને તોડતો નથી, કેવળ ના સ્વભાવમાં એની પહોંચ નથી, કેવળ ના સ્વભાવ સાથે એને કઈ સંબંધ નથી, તો સારતા પણ આવે, પરંતુ ઉર્જા તેને અભિનંદે છે. આમાં ઊંડી દ્રષ્ટિ છે, આમાં ઊંડી દ્રષ્ટિ છે. જેમ ખાણની શોધ થાય છે, ખાણને શોધ થાય છે ત્યારે કેવી રીતે થાય છે, કોઈ ખેડૂત કે કોઈ કારણસર ત્યાં ખોદકામ ચિંતું થાય છે, પ્રયોજન તો પાણી મેળવવાનું કયું કાયમ હોય છે. એમાંથી નીચે કોઈ ચિત્ર વિચિત્ર પ્રકારની માટી જોવામાં આવે છે, ત્યારે કોઈ વિશેષ દીર્ઘ બુદ્ધિ વાળો ઊંડી બુદ્ધિ વાળો માણસ હોય છે. જો સામાન્ય બુદ્ધિ વાળો ખેડૂત હોય તો સમજે કે ભાઈ નીચે તો કઈ ચિત્ર વિચિત્ર નીકળે, ઉપરની માટી ને નીચે ની માટી શક્તિ ન હોય તો સવારે નીકળે. પણ કોઈ ઊંડી દ્રષ્ટિ વાળો માણસ હોય છે તો એને ટેસ્ટિંગમાં લઈ જાય છે, એની પરીક્ષા કરે છે. અને એ પરીક્ષા કરતા એનાથી ખબર પડે છે કે આમાં લિગ્નાઇટ છે કે રેડોક્સાઇડ છે, કે આમાં મેંગેનીઝ છે, કે આમાં એલ્યુમિનિયમ છે, કે આ યુરેનિયમ ખાણ છે, કે આ સોનાની ખાણ છે. કોઈ પણ રીતે જુદી જુદી રીતે એ ખાણનો શોધ થઈ જાય છે. તો શોધ થવા પાછળ કારણ શું છે કે જે પરિસ્થિતિ ઊભી છે એટલે જ પરિસ્થિતિનો મર્યાદિત અભ્યાસ હોય ત્યાં સુધી તો કઈ શોધ થતી નથી. પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની પાછળ કોઈ ઢંકાયેલી બીજી કોઈ ગજબની પરિસ્થિતિ છે, એટલી દ્રષ્ટિ એટલું જ્ઞાન જેનો લંબાય ત્યારે એ શોધ થઈ શકે છે. આ તો લૌકિકની અંદર પણ આવું બને છે. તો અહીંયા એમ કહેવું છે એ દ્રષ્ટાંત અનુસાર એ મતિસ્તુત જ્ઞાન વર્તે છે. મનુષ્યને અત્યારે પિતાની દરેક સર્વસ્થિતિને મતિસ્તુત જ્ઞાનનો અનુભવ છે. મતિસ્તુત જ્ઞાન તરણ મેળવ્યું છે. હવે હું જેટલો પોતાનો જ્ઞાનનો ઉઘાડ છે કોઈને ઓછી બુદ્ધિ કોઈ વધારે બુદ્ધિ મતી ઓછી વ્યક્તિ હોય ને તો ઓછી બુદ્ધિ વાળાને એ ખ્યાલ આવે છે કે મને બીજા જેટલી વધારે બુદ્ધિ નથી. વધારે બુદ્ધિ વાળાને એમ ખ્યાલ આવે છે કે મારા કરતા ઘણા લોકો ઓછી બુદ્ધિ વાળા છે. પણ એ પોતાને એવો ને એટલો જ માને છે. આ પેલા ખેડૂત જેવો છે કે જે આગળ ઊંડી દ્રષ્ટિથી વિચાર કરતો નથી. જે માણસ પોતાના બુદ્ધિના ઉભાર પૂરતો જ પોતાનો અનુભવ કરીને એટલો જ ઉપયોગ કરે છે તે અભણ ખેડૂત જેવો છે. એની કોઈ ઊંડી દ્રષ્ટિ નથી. જો કોઈ વિશેષ બુદ્ધિ વાળો વિચારવાન જીવ બુદ્ધિમાન જીવ જેને કહીએ એ તો એવો હોવો જોઈએ કે અરે જેનો જ્ઞાનનો પ્રકાશ આટલો છે એ મૂળમાં એની જે શક્તિ છે તાત્વિક શક્તિ છે એ કેટલી હોવી જોઈએ એ મારે સમજવી જોઈએ. હું આ જે જ્ઞાન વ્યક્ત દેખાય છે તેના ઉપરથી એની શક્તિનું માપ કાઢવું જોઈએ અને એ નીકળી શકે છે. બીજો દ્રષ્ટાંત લઈએ ભૂગર્ભમાંથી આ ગેસ નીકળે છે જે સર્વ છે આપણે ચૂલામાં વાપરીએ છીએ. એ ગેસના જે કુવા નીકળે છે એમાં કારખાન કરીને ગેસ બહાર આવે છે અને એ સતત સળગતો હોય છે. કામ કરી શકો એ બાજુ સળગતા ગેસના કુવા દેખાય લાગે છે તો એમાં સળગતો થાય છે. તો સતત સળગતો રહે છે તો 2-5 હજાર ફૂટ નીચેથી જે આવતો ગેસ છે ત્યાં ગયા વિના જ્ઞાન નક્કી કરે છે. એ લોકો જાહેર કરે છે કે આટલા કરોડ ક્યુબિક ઘન ફૂટ ગેસ આની અંદર હોવાનો સંભવ છે અથવા 100-200 વર્ષ સુધી આ ગેસ એમાંથી નિકાસ કરે એમાંથી નિકાસ કરીએ તો પણ એટલી મોટી ડિપોઝિટ છે નીચે કે આ સૂક્ષ્મ નાશ નહીં પામે. તો ત્યાં ગયા વગર જ્ઞાન નક્કી કરે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ત્યાં પહોંચ્યા વિના જ્ઞાન નક્કી કરે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. કેમ નક્કી થયું હવે એનો ફેક્ટર વિચારીએ કે એવું કેમ નક્કી થયું, કયા ફેક્ટર ઉપર થઈ નક્કી થયું. કયો મુદ્દો એવો હતો કે ગેસનું જે સાતત્ય છે સતત પણ જે ગેસ નીકળે છે એના ઉપરથી એ નક્કી થાય છે. જો ઓછો હોય તો એમાં ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ચાલુ થાય, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ચાલુ થાય. એમ આ જ્ઞાનનો પ્રવાહ ભલે મર્યાદિત રીતે ઉપર આવેલો છે, નો પ્રવાહ મર્યાદિત રીતે બહાર આવેલો દેખાય છે, તો પણ એ જ્ઞાન નો સતતપણે આવવું, એનું જે સાતત્ય છે, ક્યારે પણ થતું નથી. જ્ઞાન અનંતકાળથી ભવ ભવાંતરમાં આત્મા ભલે ઉઠતા ઉઠતા કરીને મનુષ્ય દેવ ગમે તે ગતિમાં ગયો, ગમે તે પર્યાય ગયો, પણ એનું જ્ઞાન બંધ થયું નથી, જ્ઞાન નાશ થતું નથી. એમ જ્ઞાનના સાતત્યને જોઈને એના ઉપરથી જે જ્ઞાનને લંબાવે છે, દીર્ઘ દ્રષ્ટિથી ઊંડી દ્રષ્ટિથી જ્ઞાનને જોવે છે, ત્યારે એને અનંત જ્ઞાનની ખાંડની પ્રતીતિ આવે છે, એને અનંત જ્ઞાનના ખાંડનો પત્તો લાગે છે. આવી રીતે સ્વભાવ નિશ્ચિત થાય છે, આવી રીતે સ્વભાવની પ્રતીતિ આવે છે. હવે આચાર્ય મહારાજ વચનમાંથી આપણે કે જ્ઞાનની હીન અધિકતા જુદો, તેના એટલે જ્ઞાન સ્વભાવને તોડતા નથી, ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે, એનું સમર્થન કરે છે, ત્યાં સુધી પહોંચવાનું એ સાધન થાય છે એમ કહે છે. એ જ્ઞાનના ભેદો જ્ઞાન સ્વભાવ સુધી પહોંચે એવું એનું સાધન થાય છે. પણ એ શ્રેણીથી અંતર સંશોધન કરતા દુરુપયોગ કરે છે, એટમ સુધી શોધવા સુધીનો દુરુપયોગ કરે છે, અથવા અનેક પ્રકારના વિભાવમાં પોતે પોતાને દુઃખી કરે છે, એવો દુરુપયોગ કરે છે, અને એના ફળમાં અધોગતિમાં જાય છે, ઘણા દુઃખ ભોગવે છે, ક્યારેક વળી એ દુઃખ ભોગવીને ઉપર આવે છે અને એને તક મળે છે કે તું મનુષ્ય થયો, હવે કઈક વિચાર કરવાની શક્તિ વિશેષ છે, તું વિચાર કરે તો જરૂર એ વિષયનો લાભ એને મળે છે, પણ એ તકનો જરૂરી સદુપયોગ ન કરી શકે તો પાછી નિશ્ચિતપણે અધોગતિમાં જીવને જવાનું બને છે. અને તમામ સ્વાદ એ દે છે, પણ છતાં એક પણ સ્વાદ એને ટકવા દેતી નથી, એવી એ દુઃખી છે. એટલી બધી શક્તિ જ્ઞાનમાં છે કે એના જ્ઞાન જ મને કોઈ ઝેરી શકે, છેદી શકે એ પરિસ્થિતિ ન પણ સુખવી શકે, ન અગ્નિ બાળી શકે, ન કોઈ અસ્ત્ર શસ્ત્ર એને છેદી શકે. આટલું તો અન્ય મત વાળા પણ જે છે, ગીતાની અંદર છે, દેવદેવ મદાયો દેવ મકલેશ દેવ શોષ્ય સ્ત્રી શકાય નહીં, વિધિ શકાય નહીં, બાળી શકાય નહીં, તોડી શકાય, મારી શકાય, કાંઈ થઈ શકે. જ્ઞાન કેવું ને એવું રહે છે આ પ્રશ્ન કરીને અમુક પણ કાપી દે છે, એ આંતરિક જે છે કરી નાખવાનો નથી. શરીર કપાય છે, આત્માનો કટકો થતો નથી, એક પ્રદેશ જે ઓછો કરી શકાતો નથી, એક ગુણ ઓછો કરી શકાતો નથી. એવું જે અવ્યાપક છે અને એવું જે અનંત ગુણની સંપત્તિનું જે નિધાન છે, ભંડાર છે, એ શાશ્વત છે. આ જિંદગી પૂરતી મૂડી 35-50 lakh crore rupees. જીવતો હોય પણ જો કોઈ સંજોગો બદલાય તો સુપ્રિયોરિટી મારી જાય. કેમ કે મને જિંદગી સુધી વાંધો નથી, મારે કોઈની રાજદારી કે ચિંતા કરવાની નથી અને મને કઈ વાંધો નથી. તો જે સંપત્તિ છે અનંત કાળ સુધી ઓછું ન થાય, નાશ થવાનો પ્રશ્ન નથી. અહીંથી જરૂર વાળો તો બધા જવા લાગે છે કે રેસ પડે, પણ ત્યાં તો અહીં તો ઘસારો લાગતો નથી, ડેપ્રિશિએશન નથી, ઓછામાં થતો નથી, નાશ થવાનો પ્રશ્ન નથી. એની પ્રતિતિ આવે, એની ખાતરી થઈ જાય, તો એવા ખાતરીમાં પ્રતિતિમાં સમય દ્રષ્ટિને આ જગતમાં કોઈથી જીવતા થશે નથી, કોઈથી લાભકારી થશે નથી. અને એ પોતાના અનંત ગુણની સંપત્તિથી પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને જીવે છે, સુખી થઈને જીવે છે, નિરાકુર થઈને જીવે છે. એનું કારણ પોતાનું શાશ્વત અવ્યાવાદ સ્વરૂપ છે. આ જ વિચારમાં પાછળની ગાથાઓમાં સમ્યક દ્રષ્ટિને કોઈ ભય થતો નથી, એની સાત વ્યાખ્યા સાત કળશ લીધા છે. સમ્યક દ્રષ્ટિ નિર્ભય હોય છે, નિશંક માંથી નિર્ભયતા, નિશંકતા પ્રતિ એમાંથી નિર્ભયતા જન્મ પામે છે, ઉત્પન્ન થાય છે, એ સમ્યક દર્શનનું અંગ છે. નિશંકતા આદિ આ અંગ છે, એમાં આ એક અંગ છે સમ્યક દ્રષ્ટિ. અને એવી પોતાની પ્રતિ વિના ભલે બહારમાં ગમે તેટલો સુખી દેખાતો પ્રાણી ભયથી હંમેશા ઘેરાયેલો જ રહે. અનિત્યતાનો ભય, હું નહીં ટકું અથવા મારી સંપત્તિ કદાચ નહીં ટકે અથવા હું નહીં ટકું, તે ભય એને સતત સતાવે છે. એ ભય મુક્ત થઈ શકતો નથી અને એ ભયના દુઃખને એ ભોગવતો જ હોય છે નિરંતર. યાદ આવે ત્યારે ભોગવે નહીં, એ ચાલુ જ રહે છે, એનો આશરો પણ ચાલુ જ રહે છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે. એક ગુરુદેવજી કહેતા કે જેને સુખી થવું હોય તેને માટે આ વાત છે. કોઈ વાત પ્રવચન અહીંથી શરૂ કરતા કે જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે. પછી જો કોઈ કરે કે તમે આ હજીરામાં સુખમાં બોલો નો કે મહેલ નો કે એની કિંમત નથી પોતાને, એટલે કે તમે આ હજીરામાં સુખમાં નથો તો પછી 50 lakh નું ફર્નિચર નાખી દીધું માટે એની વાત, એ સુખની વાત નથી કરતા. શરીરની તંદુરસ્તીના સુખની વાત નથી કરતા. જગતમાં જેને સુખ કે છે એની વાત નથી કરતા. કોણ જેને આત્મામાંથી સુખ મેળવવું છે, આત્મસુખ, આત્મિક શાંતિ, નિરાકુર સુખની જેને ધારણા છે એને માટે આ જોઈએ છે. અને જેને પ્રણયકાળના બધા જ પ્રકારના દુઃખનો નાશ કરવો છે એના માટે આ વાત કહેવામાં આવે છે. ઘણી વાર ઉદઘાટન પ્રવચનનું ઉદઘાટન સુખના મુદ્દાથી કરતા અહીંયા એ વાત જે છે. જે પ્રવર્તો અનુભવાય છે એવા જે ભેદો અનુભવાય છે એ ભેદોને ગૌણ કરીને જો વિશેષપણે જ્ઞાનના મૂળ સ્વરૂપને વિચારવામાં આવે, એના અસલ સ્વરૂપને વિચારવામાં આવે, તો સામાન્ય જ્ઞાન સ્વભાવને તે સમર્થન આપે છે, તેના દ્વારા સમજાય છે સામાન્ય જ્ઞાન સ્વભાવ, વિશેષથી સામાન્ય સમજાય છે. એટલે એ ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એનું સ્વરૂપ ભેદ છે, એવું શું સ્વરૂપ છે? ભેદથી ભેદ પ્રતિપક્ષમાં છે, તો પણ પ્રતિપક્ષ ઉપરથી પણ બીજા પક્ષનું જ્ઞાન કરી શકાય છે. નારકેટની અંદર બહુ દુઃખ છે, ઘણી પીડા, ઘણી વેદના છે, કહી ન શકાય એટલી, જોઈ ન શકાય એટલી, જોવાથી સહન ન થાય એટલી વેદના છે, સાંભળીને પણ સહન ન થાય એટલી વેદના છે. તો ત્યાં કોઈ જીવ એવી રીતે વિચારણામાં ચડે છે કે બસ આ જીવનું સ્વરૂપ છે, કેમ કે ત્યાં તાવ પણ લાંબો છે, એ દુઃખ ભોગવવાનો સમય પણ એટલો બધો લાંબો છે, સાગરો પણ નથી આવ્યું છે.